તારીખ 7/3/1999 શ્રી સમયસર કળશ 27 અને 28 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 368.
શ્રી સમયસર પરમાત્મા જીવ અધિકાર 27મો શ્લોક છે. ગાથા 34 પૂરી થઈ છે. એના ઉપર આચાર્યશ્રીએ 2 શ્લોક લખ્યા છે. હવે અહીં આ નિશ્ચય વ્યવહારુ સ્તુતિના અર્થનો ફળ સ્વરૂપ કાવ્ય કહે છે. વ્યવહાર સ્તુતિમાં શરીરની સ્તુતિ, વાણીની સ્તુતિ, એવી મન વચન કાયાની પ્રશંસા કરી પૂજબળોને. નિશ્ચય સ્તુતિમાં મોહનો નાશ કર્યો તે વાત કરી. એના સારાંશ રૂપે શ્લોક કહે છે, એકત્વ વ્યવહાર તો નતુ પુનઃ કાય કાયો આત્મનો નિશ્ચયાત નુસ્તોત્ર વ્યવહાર તો સ્પષ્ટ ભકુશ સ્તુત્યા તત્વત સ્તોત્ર નિશ્ચયત કશ્ચિતો ભવતિ ચિત સ્તુત્યૈવ સૈવં ભવેત આત્મસ્તિર્થં કરસ્તો તરબરાત એકત્વમ આત્માંગયોઃ. શ્લોકાર્થ, શરીરને અને આત્માને વ્યવહાર નહીંથી એકપણું છે, પણ નિશ્ચય નહીંથી એકપણું નથી. માટેરીના સ્તવનથી આત્માનું સ્તવન વ્યવહાર નહીંથી થયું કહેવાય છે, નિશ્ચય નહીંથી નહીં. શું કહે છે? કથનમાં 2 પદ્ધતિ છે, નિશ્ચયની અને વ્યવહારની. નજીકતા જોઈને, નિમિત્ત નૈમિત્તિક સંબંધ જોઈને ઉપચાર કરવામાં આવે છે, એને વ્યવહાર કહે છે. વસ્તુ સ્વરૂપ તો જ્ઞાનમાં નિશ્ચયનું જે પ્રકારે હોય છે તે પ્રકારે હોય છે, ભાષાનો દોષ નથી. અથવા ભાષાનો દોષ ગણવો ન જોઈએ. જ્ઞાનમાં ભૂલ થાય તો જ્ઞાનનો દોષ ગણવો જોઈએ, કેમ કે દોષ આત્મા કરે છે, પૂતગળ નહીં. ભાષા તો પૂતગળ છે. એટલે વ્યવહાર નહીંના કથનથી શરીર અને આત્માનું એકપણું કહેવાય છે. માટે વ્યવહાર નહીંના કથનથી શરીરના સ્તવનથી આત્માનું સ્તવન થયું કહેવાય. તીર્થંકરને દિવ્ય ધનિ હોય છે, સામાન્ય માણસને નથી હોતું. તીર્થંકરજી દેવનું જેવું શરીર હોય છે એવું સામાન્ય મનુષ્યનું શરીર નથી હોતું. એમ જુદું પાડવાનો વિશેષતા છે એ બતાવવાનો પણ ત્યાં હેતુ છે. અને એ વિશેષતામાં એમની સાધના નિમિત્ત છે, એમના ઉત્કૃષ્ટ સ્વભાવો નિમિત્ત છે એવું પણ ત્યાં બતાવ્યું છે. એના ફળ સ્વરૂપે છે. પુણ્ય અને પવિત્રતાનો તીર્થંકર દેવમાં સુમેળ છે. નહીંતર જગતમાં ક્યાંક પુણ્ય હોય ને પવિત્રતા ન પણ હોય, મલિનતા હોય. ક્યાંક પવિત્રતા હોય અને પુણ્ય ન હોય, પણ તીર્થંકર દેવમાં બંને હોય છે. પુણ્ય પણ ઘણું છે, પૂરું પુણ્ય છે એટલું પુણ્ય કોઈને નથી હોતું, અને પવિત્રતા પણ પૂરેપૂરી છે. એ વિશેષતા બંનેની સાથે છે એવું પણ ત્યાં બતાવવાનો હેતુ છે. નિશ્ચયથી તો એટલે ખરેખર તો વાસ્તવિકપણે તો ચૈતન્યના સ્તવનથી જ ચૈતન્યનું સ્તવન થાય છે. આત્માના સ્તવનથી આત્માનું સ્તવન થાય છે. સ્તવન કહ્યું કે ગુણાનું વાદ્ય. આત્માના ગુણોનો મહિમા કરવો તે આત્માનો મહિમા છે. તે ચૈતન્યનું સ્થવન અહીં જીતેન્દ્રિયપણું, જીતમોહ અને જીત ક્ષીણમોહ એમ ઉપરની ગાથાઓ જે ચાલી ગઈ એમાં કહ્યું તે પ્રમાણે છે. અજ્ઞાની જીવે તીર્થંકરના સ્તવનનો જે પ્રશ્ન કર્યો હતો તેનો આમ નય વિભાગથી ઉત્તર દીધો. તીર્થંકર દેવની સ્તુતિ કોને કહેવી? તો કે વ્યવહારથી આમ અને નિશ્ચયથી આમ, બે પ્રકાર છે. તે ઉત્તરથી એમ સિદ્ધ થયું કે આત્મા અને શરીરને એ પણ નિશ્ચયથી નથી. એ બધાનો સરવાળો ક્યાં આવ્યો? કે આત્મા અને શરીર જુદા જુદા છે, બંને એક નથી. બંને એક જાણીને, એક ગણીને, એક અનુભવીને તો જગતમાં બધા પ્રવર્તે છે, પણ ખરેખર તત્વથી જોવામાં આવે તો શરીર જડ તત્વનું બનેલું છે, આત્મા ચૈતન્ય તત્વનું બનેલું છે. એવી પરિસ્થિતિ હોવાથી બંનેનું જુદાજપણું છે એમ સમજવું એ જ આત્માને કલ્યાણકારી છે અથવા આત્માને શાંતિ કરનારું. શરીર અને આત્માને એક માનતા તો અશાંતિ ઊભી થવાની છે. હવે વળી આ અર્થને જાણવાથી ભેદ જ્ઞાનની સિદ્ધિ થાય છે. શરીર અને આત્મા જુદા છે એવા જ્ઞાનની પ્રાપ્તિ થાય છે એવા અર્થવાળો બીજો શ્લોક કહે છે અહીંયા. ઇતિ પરિચિત તત્વૈઃ આત્મકાયૈઃ એકતાયાં નય વિભજનયુક્ત્યા અત્યંતં ઉચ્છાદિતાયાં અવતરતિ ન બોધો બોધમેવ આદ્યકસ્ય સ્વરસભ ઉત્કૃષ્ટ પ્રસ્ફુટમ અનેક એવ. જેમણે વસ્તુના યથાર્થ સ્વરૂપને નો પરિચય કર્યો છે, જેમણે વસ્તુના યથાર્થ સ્વરૂપને પરિચય રૂપ કર્યું છે એવા મહામુનિઓએ જ્યારે આત્મા અને શરીરના એકપણાને આમ નૈવના વિભાગની યુક્તિ વડે જડમૂળથી ઉખેડી નાખ્યું છે અથવા અત્યંત નીચે નિષેધ્યું છે. મુનિ કહો કે ગુરુ કહો, શ્રી ગુરુએ પોતાના આત્મસ્વરૂપનો યથાર્થ પરિચય કર્યો છે, પરિચય કર્યો છે, ઓળખ્યું છે, અનુભવ કર્યો છે, બધું એમાં આવી જાય છે. અને એમણે આ પ્રકારે નયનો વિભાગ પાડીને એટલે કથનોને સમજાવીને આત્મ સરવાળે શું કહ્યું કે આત્માને શરીર બિલકુલ એક નથી, એમ બેનું એકત્વ જે સંસારમાં અજ્ઞાન દશામાં માનવામાં આવ્યું છે તેનો જોરથી નિષેધ કર્યો છે. તાત્પર્ય આ છે કે દેહ તે આત્મા નથી, આત્મા તે દેહ નથી. દેહને આત્મા ગણીને, આત્મા માનીને, આત્મા અનુભવીને જીવ માથા કર્મ બંધન કરે છે અને અધોગતિના દુઃખ ભોગવે છે. એનાથી બચાવવા માટે શ્રી ગુરુએ આ વાત કરી છે. પોતે બચા અને બીજાને બચાવે છે. બચા છે એને ખબર પડે છે કે ભૂલથી, નહીં સમજવાથી, ગેરસમજણથી, અણસમજણથી, અજાણપણાને લીધે જગતમાં જીવો દુઃખી થાય છે, શરીરને આત્મા માનીને દુઃખી થાય છે અને ઘણા દુઃખ ભોગવે છે. કાંઈ લેવા દેવા નહીં હોવા છતાં નિષ્કામ બુદ્ધિથી અને નિષ્કારણ કરુણાથી એમના દુઃખ પર દયા આવવાથી, જગતના જીવોના દુઃખ પર દયા આવવાથી પોતે સુખી થયા એવો સુખી થવાનો માર્ગ બતાવતા જાય છે. એમનું કામ ખાલી માર્ગ બતાવવાનો છે. માર્ગે ચાલતા જાય છે અને આંગળી ચિંતા જાય છે કે સુખી થવું હોય તો આ માર્ગે ચાલ્યા, આથી વધારે કાંઈ પછો આગળ નથી, કોઈ પ્રકારનું દબાણ નથી, કોઈ પ્રકારની ખેંચતાણ નથી. અનુકંપા સામાન્ય દુઃખને દૂર કરવા માટેનો ભાવ છે ને. અનુકંપામાં આશય શું છે? સામાન્ય જીવનું દુઃખ દૂર થાય તો સારું. હવે કોઈ જીવ એવા હોય છે કે અમારે તમારું બિલકુલ માનવું નથી, વાત જ સાંભળવી નથી. હવે એને જો આગ્રહ કરો અનુકંપાથી તો વધારે દુઃખી થાય, થાય કે ન
થાય,
તો એને આગ્રહ ન કરાય. એ વધારે માનો માને એવી પદ્ધતિથી એને વાત કરાય, અને વધારે વિશ્વાસ બેસે અને વધારે માનતો થાય એવી પદ્ધતિથી એવી રીતથી વાત કરવી જોઈએ. કૃપાળુદેવના શબ્દોમાં કહીએ તો તૃષાતુરને પાણી પાયાની મહેનત કરજો, તરસ લાગી હોય એને પાણી પીવડાવો, તરસ ન લાગી હોય એને પાણી આપો તો ઢોળી નાખે, કેમ કે એને પાણીની કિંમત ન હોય. કારણ કે હવે નો તરસ લાગી હોય એની દયા આવતી હોય તો શું કરવું, આ પ્રશ્ન થાય પાછો. ભલે એને ખબર નથી, એને બિચારા અજ્ઞાન છે એટલે ખબર નથી, પણ દુઃખી તો થાય જ છે. એની કરુણા આવે છે તો શું કરવું, તો કે એને તરસ લાગે એવી વાત કરવી, શું કરવું. એને તૃષા ન લાગી હોય એને તૃષા લાગે એવી વાત કરવી, અને તૃષા લાગી હોય એને પાણી પાવું, બરાબર છે. કેટલો બધો વિચાર કર્યો છે. બૌદ્ધિક સ્તરની દ્રષ્ટિએ જૈન તત્વજ્ઞાનનો વિચાર કરવામાં આવે તો સુપર ઇન્ટેલિજન્સનો વિષય છે, ઇન્ટેલિજન્સનો વિષય નથી, સુપર ઇન્ટેલિજન્સનો વિષય છે. એમ કહી શકાય કે જગતના બુદ્ધિશાળી લોકો અહીં સુધી હજી બુદ્ધિ નથી ચલાવી. તેટલું જ નહીં, ઉત્કૃષ્ટ બુદ્ધિના સ્તરે પહોંચ્યા પછી પણ એ સ્તરને ઓળંગીને કોઈ નિર્વિકલ્પ વિચાર રહિત વિચારથી પાર દશામાં ના સુખને આનંદને શાંતિને એમણે ઉત્પન્ન કર્યા છે. જગતમાં એવો નિયમ છે, એવું સાધારણ રીતે બને છે કે જેની લોકો બહુ કદર કરે કિંમત કરે એને છોડી ન શકે. ઘણા માણસો પ્રશંસા કરે, ઘણા વર્ગે એને છોડી ન શકે. સામાન્ય પરિસ્થિતિ આ છે. હવે એવા મોટા ભાગના માણસોમાં બુદ્ધિશાળી માણસો હોય છે, અતિ બુદ્ધિશાળીને જગત માન્ય રાખે છે. આ કૃપાળદેવના શબ્દો છે, 20મા વર્ષમાં એમણે એક વાત લખી છે કે આ જગતની અંદર દરેક ધર્મની અંદર મોટા મોટા ઘણા મહાત્માઓ થઈ ગયા, ત્યાગીઓ થઈ ગયા, વૈરાગ્યો થઈ ગયા, ઋતુહરિનો દાખલો આપ્યો છે. પણ ભગવાન મહાવીરની તોલે કોઈ આવે એવું નથી એમ કરીને એમણે શરૂઆત કરી છે. આપને ત્યાં વાળી છે પછી જૈન તરફ, જૈન દર્શન તરફ. એમાં લખતા લખતા એમ લખ્યું કે અતિ બુદ્ધિશાળીને જગતના લોકો માન્ય રાખે છે, પણ આ અતિ મેધાવી પુરુષોએ મેધા એટલે બુદ્ધિ, અતિ મેધાવી પુરુષોએ એમની ઉત્કૃષ્ટ બુદ્ધિમત્તાનો પુરાવો એ કહેતો કે એ જગતનો એને ત્યાગ કર્યો, આ એમનો બુદ્ધિનો છેડો છે. ભલે તમે મારી ગમે એટલી પ્રશંસા કરો, મારે તમારી સાથે કાંઈ સંબંધ નથી, કોઈ અપેક્ષા નથી, કોઈ સંબંધ નથી. હું મારા કામમાં, મારા સુખ શાંતિના કામે લાગેલો છું અને એ રસ્તે હું આગળ જવા માંગુ છું. ચાલુ હોય તો પાછળ પાછળ ચાલ્યા આવો, ન ચાલુ હોય તો તમે તમારું જાણો, મને બીજો વિકલ્પ નથી. માર્ગ બતાવ્યો ને, બીજાનું જોયું તો ખરું જ ને, સાવ જો એવું જ હોત તો તો માર્ગ બતાવત નહીં. જંગલમાં રહીને તાડપત્રો ઉપર પુસ્તક લખ્યા, લખ્યા કે ન લખ્યા, હજારો શ્લોક લખ્યા, વિશ્વન સ્વામીએ 31 વોલ્યુમ ભર્યા ધવલા ટીકાના. ને આ જે શાસ્ત્ર છે આપણું તત્વાર સૂત્ર ઉમા સ્વામી મહારાજનું, જે બંને સંપ્રદાયે સ્વીકાર્યું છે, એના ઉપર એક ગંધહસ્તી ભાષ્ય કરીને ટીકા છે, 84,000 શ્લોક પ્રમાણ છે. કેટલી? 84,000 શ્લોક લખ્યા છે આચાર્ય. એક બે 84,000 આપણે બ્રહ્મચારી મળ્યા ને, કાટકો પર ગયા હતા તે દિવસે રાત્રે. આપણે દિગંબર બ્રહ્મચારી છે બીનાની અંદર, હમણાં લોકો જઈને આવ્યા, દેરાદાજીને ઘોષાલભાઈ જઈને આવ્યા ત્યાં. જૂના શાસ્ત્રો તાડપત્રી ઉપરના એકત્રિત કરે છે, એનો સંગ્રહ કરે છે, સુરક્ષિત કરે છે. આ જીવન મેં જીનવાણી માટે સમર્પણ કર્યું છે. 28 વર્ષ ઉંમર નાની છે, લગ્ન કર્યા નથી ને લગ્ન કરવા નથી. બધા મને આચાર્યો એમ કહે છે કે તું આગળ વધ, તને મુનિ બનાવી, આચાર્ય બનાવી, કે મારે મુનિ બનવું નથી ને આચાર્ય બનવું નથી, મારે આ સેવા કરવી છે, કેમ કે એ લોકો કંઈ કરી શકે એમ નથી. એમની મર્યાદા આજની વાત છે, મારે આ કામ કરવું છે. એ મને એક સ્વપ્નું આવ્યું હતું કે ગંધહસ્તી ભાષ્ય જે આપણું શાસ્ત્ર છે, શાસ્ત્રનું નામ પ્રસિદ્ધ છે, ફોરેનના સ્ટ્રેસબુકના કેટલોગમાં અમે એ નામ વાંચ્યું પણ ખરું, હા, પણ એ પુસ્તકના આપણે તત્વાર સૂત્રની ફૂટનોટમાં હતું એની ટીકા રૂપે. એ શાસ્ત્ર અમને ક્યાંય મળ્યું નહીં જર્મનીમાં, ઓસ્ટ્રિયામાં છે એમ સાંભળ્યું, ત્યાં ઇન્ટરનેટ ઉપર તપાસો કરાવી, પણ પૂરો જવાબ કોઈ હરખો આપતો નથી. ઇન્ટરનેટ ઉપર ઓસ્ટ્રિયામાં, ના દેશ નાનો છે પણ 27 લાઇબ્રેરીઓ છે, 200 વર્ષથી 600 વર્ષ જૂની, બધી લાઇબ્રેરીવાળા જવાબ નથી દેતા, 2-4 જણાએ ના લખી નાખ્યું. એના 7 વોલ્યુમ મને સ્વપ્નમાં આવ્યા છે, હિન્દુસ્તાનમાં એ મળતા નથી, કદાચ પરદેશમાં લઈ ગયા હોય આ લોકો, યુરોપિયન લોકો. એકાદ વર્ષમાં મળી જશે એવું મને સ્વપ્નની અંદર આવ્યું છે. એના એક એને પડખે પૈસાવાળો માણસ છે કરોડપતિ, એને ઇનામ બહાર પાડ્યું છે કે કોઈ ગંધહસ્તી ભાષ્ય લાવી દે, મેળવી આપે તો 2,51,000 રૂપિયા, 2,50,000 રૂપિયાનું એને ઇનામ બહાર પાડ્યું છે. મેં કીધું તમે તો એમ કહો છો કે અમારી પાસે એટલા પૈસા નથી ને આ બધું કામ ઉપાડ્યું છે અમે. હીરાલાલજીએ 35,000 રૂપિયા દાનમાં આપ્યા કે આ શાસ્ત્રોને રાખવાના કબાટ નથી મારી પાસે. બે કબાટની કેટલી કિંમત? તો કે 3,500 રૂપિયા. તો કે 10 કબાટ લઈ લો 35,000. દિનવાણી તમે સુરક્ષિત રાખતા હોય તો કબાટ મારા તરફથી લા. તો પછી તમારે ઇનામ કેવી રીતે બહાર પડ્યું? છાપામાં આપેલું, એને ધાર્મિક અખબાર હોય ને એમાં બહાર પડેલું. પછી એને નામ આપ્યું, આગ્રાના ફલાણા ફલાણા છે, રતનલાલજી બેનાળા કરીને આપણે થોડો પત્ર વ્યવહાર ચાલ્યો છે. એણે એમ કીધું છે કે કોઈ મેળવી આપે 2,50,000 રૂપિયા હું આપીશ. તો લગભગ 2.5 લાખ રૂપિયા ને 2,66,666 દેવાના છે. 16,666 વધારે કોઈ મેળવી આપે તો ઇનામ ખાતર ને પણ કોઈ શાસ્ત્ર આવે તો અનુપલબ્ધ હોય તો એને પ્રાપ્ત કરવાની આપણે તો શોધખોળ ચાલે જ છે દુનિયાભરમાં. એટલા માટે આપણે ગઈ સાર યુરોપ જઈ આવ્યા. એ જે થોડુંક બાકી છે તે કાંટો ગમે જ્યારે જશો. પણ જો એકલો સ્વાર્થ હોત તો આવી મહેનત જ્ઞાનીઓ અને મુનિઓ ન કરત. એકલો સ્વાર્થ નથી એ વાત નક્કી છે. સામાન્ય રીતે દુનિયામાં તો કોઈ બીજાનું કામ કરે ત્યારે અપેક્ષા હોય ને, એની કંઈ અપેક્ષા હોય તો જ કરે, નહીં તો કરે નહીં. વિશેષતા એ છે કે આ વિતરાગી મહાત્માઓને કાંઈ અપેક્ષા નથી અને બીજાનું એટલું કામ કરે છે, એટલું કામ કરે છે કે આખો સંસાર તરી જાય એટલું કામ કરે છે વગર અપેક્ષા. એ તો એ ગુણ કેવડો મોટો ગણવો, એ ગુણની પ્રશંસા કરવાની વાણીમાં શક્તિ નથી. 493 પત્રમાં કૃપાળુદેવ લખે છે કે એવી નિષ્કારણ કરુણાનો સ્તુતિ કરતા આત્મસ્વભાવ પ્રગટે છે. દર્શનમાં ઘટી જાય આત્મસ્વભાવ પ્રગટે, એ તો સ્તુતિ કરનારને લાભ છે. નિષ્કારણ કરુણાની સ્તુતિ કરનારને લાભ છે તો નિષ્કારણ કરુણા હોય એને કેટલો લાભ હોય. એવા જીવો તીર્થંકર ગોત્ર બાંધે છે, તીર્થંકર નામકર્મ બાંધે છે અને જગતમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પુણ્ય પરમાણુઓ ત્યાં ભેગા થાય છે પછી, કેમ કે એમનો પુણ્યભાવ પણ ઉત્કૃષ્ટ હોય છે. માટે તો એની પણ ભક્તો સ્તુતિ કરે છે, ખરા કરે, એ પરમાણુને પણ પ્રશંસા કરે છે. છતાં પણ પ્રશંસા કરનારે દેહ ને આત્માના એકપણાને જડ મૂળથી નિષેધ્યું છે કે દેહ ને આત્માનું એકપણું જરા પણ અમે માન્ય કરતા નથી. ભલે અમે તીર્થંકરની સ્તુતિ કરતા હોઈએ તો પણ દેહ ને આત્માનું એકપણું અમે જરા પણ માન્ય કરતા નથી. ઉલટાનું દેહ ને આત્માના એકપણાને અમે જડ મૂળથી નિષેધી છે. અત્યંતમ ઉચ્છિદાત ઉચ્છાદિતાયામ, એવો શબ્દ પીડ્યો છે. અત્યંત ઉચ્છેદિત છેદ્યું, અત્યંત છેદ્યું છે ત્યારે કયા પુરુષને જ્ઞાન તત્કાળ યથાર્થપણાને ન પામે કે અવશ્ય પામે છે. એવો કયો જીવ હોય કે દેહને આત્માનું અત્યંત જુદાપણું બતાવ્યા પછી પણ એને જુદાપણાનું જ્ઞાન ન થાય, એવો કયો જીવ હોય? કે એ તો એવો જીવ જીવ હોય એને તો એનું ભેદ જ્ઞાન થાય થાય ને થાય છે. તો ન થાય તો કઈ જીવ નહીં, જડ છે, થાય જ એમ કે છે. એવો કયો જીવ હોય જગતમાં? બીજી રીતે એ પ્રશ્ન એમ છે કે તમને તમારા સુખની તમારા હિતની વાત તમને ન ગમે એમ કેમ બને? એવો કયો જીવ હોય કે જેને પોતાના હિતની ને સુખની વાત ન ગમે એમ કે છે? છતાં કોઈ એવો જીવ હોય તો એ જીવ નથી, જડ જેવો થઈ ગયો છે એમ બની ગયો. જીવ હોવા છતાં એ જડ બુદ્ધિ છે એમ સમજો.
ઠપ્પો પણ કઠોર છે,
ઠપ્પો તો તો જ એને ઠપકો કહેવાય ને. ઠપકામાં બે જાત છે, મીઠો પણ ઠપકો હોય છે અને કઠોર પણ ઠપકો હોય છે. પણ એમાં આશય તો એક જ છે, આશય તો એક છે, આશય બીજો નથી. અહીં તો પ્રશ્ન ઉઠેલો છે, કશ્ય બોધ અદ્ય એવ ન અવતરતે, અત્યારે જ એને જ્ઞાન કેમ પ્રગટ ન થાય એમ કે છે. આવી સરસ વાત કરી હોય તો એને અત્યારે ને અત્યારે જ્ઞાન કેમ પ્રગટ ન થાય, તો કે થવું જ જોઈએ ને, થાય જ ન થાય એવું બને. કેવું થઈને તે જ્ઞાન પ્રગટ થાય, કે પોતાના નિજરસના વેગથી ખેંચાઈને પ્રગટ થતું એક સ્વરૂપ થઈને, સ્વરસ રભસકૃષ્ટ પ્રસ્ફુટ તો એક એવ, આત્મરસનો વેગ ઉત્પન્ન થાય, સંવેગ ઉત્પન્ન થાય એમ કે છે. જોરથી જ્ઞાન આવે, પ્રવેશ કાળ બહુ બળવાન પરિણામ વાળો હોય છે હંમેશા. કોઈ પણ જ્ઞાની મુમુક્ષુપણાથી આગળ વધીને જ્ઞાન દશામાં પ્રવેશ કરે ત્યારે એનો પ્રવેશ કાળ અતિ બળવાન હોય છે, બહુ જોરથી પ્રવેશ કરે છે. કેમ કે મિથ્યાત્વને તોડીને જાય છે, વિકલ્પના ની શૃંખલાને સાંકળને તોડીને જાય છે, અને એ એના જેવું છે. 15 મહિનાનો કોઈ ભૂખો માણસ હોય, અનાજનો કણ મળ્યો ન હોય, ભૂખનો ભડકો બહુ હોય, એને મિષ્ટાનનો થાળ ભરીને આપે, મેવા મીઠાઈનો થાળ ભરીને આપે, તો એ ધીરે ધીરે ન ખાઈ શકે, ઝપાટાબંધ ખાવા માંડે. એમ આ આત્મા સંસાર પરિભ્રમણમાં બહુ અશાંતિમાં શેકાણો છે, ઘણી આકુલતાની ત્રિવિધતા તાપરૂપ અગ્નિમાં શેકાતો શેકાતો હેલો આવે છે. આદિ વ્યાધિ ને ઉપાધિ ત્રણે પ્રકારનો તાપ છે. અનંતકાળમાં ક્યાંય એને આત્મશાંતિનો છાંટોય પડ્યો નથી. એવા એવો આત્મા એની અંદરમાં શાંતિનો સાગર દેખાય તો જોરથી ઝંપલાવે કે ધીમે ધીમે હાલીને જાય, ઠગા થયા કરતો કરતો હાલે, દોડીને જાય, જાય કે ન જાય. એટલે એમ લખ્યું છે કે જ્ઞાન કેવું થઈને પ્રગટ થાય છે, તો કે પોતાના નિજરસના વેગથી ખેંચાઈને પ્રગટ થાય છે. એટલો આત્મરસ જોરથી ઉત્પન્ન થાય, એટલો રસ આવે, એટલો રસ આવે, ખેંચાઈને એક રૂપ થઈ જાય છે, આત્મામાં અભેદ થઈ જાય છે. બેન શ્રીનો જ્ઞાન વૈભવ છે એમાં એમની ડાયરી પ્રસિદ્ધ થઈ ને, જે એમને હસ્તલિખિત હતી, જાતિ સ્મરણનું બધું લખ્યું હતું. એમાં કેટલાક પત્રો પણ એમના જે હતા મુમુક્ષુની ભૂમિકાના, એ પત્રો પણ પ્રગટ થયા છે. યથાર્થ મુમુક્ષુની ભૂમિકા કેવી હોય એનો એ ચિતાર છે. અમે તમને આટલું લખેલું વાંચ્યું હતું, આ તો હમણાં પ્રગટ થયું, 10-15 વર્ષ પહેલા આટલું લખેલું વાંચ્યું. પ્રવેશ કેટલો જોરથી કર્યો છે, કેટલા બળવાનપણે પ્રવેશ કર્યો છે, એ પણ એમાંથી નીકળે છે, સ્પષ્ટ નીકળે છે. એટલે એમને શું થયું કે ઘણો પુરુષાર્થ હતો જ્યારે એમને આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું, એ પૂર્વ ભૂમિકામાં ઘણો ફાટફાટ પુરુષાર્થ હતો. અને એવી જ રીતે નિજ રસથી ખેંચાઈને જ આત્મા એકત્વ પામે છે, આત્મામાં આત્મા એકત્વ પામે છે, એવું બળવાન પણ હોય છે. એને શાસ્ત્ર ભાષામાં સંવેગ કહેવામાં આવે છે. સમ સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા એ સંવેગ દર્શનના 5 લક્ષણો છે. એમાં સંવેગ એટલે જોર હોય હોય ને હોય છે. એ વાત આચાર્ય શ્રી અહીંયા કરે છે કે આવું જ્ઞાન જેને બોધ આપવામાં આવે એને કોને પ્રગટ ન થાય, કે થાય તો થાય તો કેવી રીતે થાય, કે જોરથી પ્રગટ થાય છે. જો એ જ્ઞાનમાં બળ ન હોય તો 7મી નારકીમાં કેવી રીતે પ્રગટ થાય, કેવું કીધું, કેટલા પ્રતિકૂળ સંયોગો છે, છતાં એ બળ છે એટલે પ્રગટ થાય છે, પુરુષાર્થ છે એટલે પ્રગટ થાય. આત્મા અને પરનો અત્યંત ભેદ બતાવ્યો છે. તેને જાણીને એવો કોણ પુરુષ છે, પુરુષ એટલે આત્મા, પુરુષ એટલે પુરુષ સ્ત્રી એમ નહીં. આત્માને બીજા નામથી પુરુષ કહેવાય છે, કેમ કે એનામાં પુરુષાર્થ કરવાનો ગુણ છે માટે એને પુરુષ કહેવાય છે. કોઈ પણ જીવને આત્માને પુરુષ જ કહેવાય છે, પુરુષાર્થ કરવાનો ગુણ હોવાથી. સ્ત્રી પર્યાયમાં પણ આત્મજ્ઞાન થાય ત્યારે ભાષા ફરી જાય ઘણી વાર. હું તો આવો છું, હું તો આવો છું એમ કે હું આવી છું, આવી છું એમ ન કરે. બે ત્રણ વાર ઘણી વાર ચર્ચા થાય ને પછી માર્ક કરતા જો કેવી રીતે બોલે, હું આવો છું, હું આવો છું, હું આવો છું એમ કરે. જોર છે ને એટલે ભાષાની અંદર પણ ફેર પડી જાય છે. શું એવો કોણ પુરુષ છે કે જેને ભેદ જ્ઞાન ન થાય, કે થાય જ. કારણ કે જ્યારે જ્ઞાન પોતાના સ્વરસથી પોતે પોતાનું સ્વરૂપ જાણે ત્યારે અવશ્ય તે જ્ઞાન પોતાના આત્માને પરથી ભિન્ન જણાવે છે. આ ભાવાર છે કે પંડિત જયચંદ્રજી છાબડા લગભગ 150 વર્ષ પહેલા જયપુરમાંથી આવ્યા, પણ એક નાની પુરુષ થયા. એમણે ઘણી વાતો લખી છે આ સમયસારના ના ભાવાર્થોમાં. ક્યાંક ક્યાંક એ વાતો પોતાના અનુભવથી એવી સરસ લખી છે કે એમના પ્રત્યે બહુમાન થાય. 7મી ગાથાનો ભાવાર્થ, 11મી ગાથાનો ભાવાર્થ, 6ઠી ગાથાનો ભાવાર્થ, પછી નિર્જરા અધિકારનો ઉપસંહાર ભાવાર્થ રૂપે બહુ સરસ લેખા છે. અહીંયા એક વાક્ય એવું આવ્યું છે કે જ્યારે જ્ઞાન પોતાના સ્વરસથી પોતાનું સ્વરૂપ જાણે ત્યારે અવશ્ય તે જ્ઞાન પોતાના આત્માને પરથી ભિન્ન જણાવે છે. જ્ઞાન અને સ્વરસ વાળું જ્ઞાન બેમાં ફેર છે એમ કેવું છે. નહીંતર પુસ્તકથી અને વ્યાખ્યાનથી બધાએ જાણ્યું કે દેહ ને આત્મા ભિન્ન છે. અરે જગતનો સામાન્ય માણસ પણ જાણે છે કે જેનું મૃત્યુ થઈ ગયું એમ કહીએ છીએ ત્યાં આત્માને શરીર જુદા પડી ગયા, એ વાત નક્કી છે. તો ડાક્ટર તપાસીને કહી દે છે કે ભાઈ આમાં હવે જીવ નથી. શું આ મૃતક કલેવર મળદું છે, જીવ નથી, તો એ તો બધાને ખબર પડી કે દેહ ને આત્મા જુદા છે. પણ આત્મ જ્ઞાન રસથી આત્મરસથી એમ જાણવું એ જુદી વાત છે ને જાણવું એમ જુદી વાત છે. એ મૃત્યુના પ્રસંગથી જાણે છે ને શાસ્ત્ર વાંચીને સાંભળીને જાણે છે. પણ જેને એ સાંભળવામાં આત્મરસ નથી ઉપજતો, જ્ઞાનરસ નથી ઉપજતો, એને આત્મામાં જ્ઞાન ખેંચાઈને જાતું નથી. શેની કિંમત આવી? જ્ઞાન રસની કિંમત આવી, એકલા જ્ઞાનની નહીં. આ રસ ફેક્ટરનું મહત્વ છે. ધ્યાન જવું જોઈએ રસ ઉપર. જ્ઞાન રસ એ સવળો રસ છે, અને કષાય રસ છે તે અવળો રસ છે. એટલે ધ્યાન ખેંચવામાં આવે છે.
પછી અમે જેનામાં રસ પડે એનો રસ તો આવે જ છે, બહાર ને કમ
આવે છે. રસ ને રુચિ વગર નો કોઈ જીવ છે જ નહીં. કા આત્મરસ હોય અને કા અનાત્મ, એટલે જળ નો કે કસાય નો રસ હોય, બસ ત્રીજી જાત નથી. એમાં તપાસી લેવાનું શું બે જાત છે. આત્મરસ છે કલ્યાણકારી છે, અનાત્મરસ છે આત્માને અહિતકારી છે. એક સુખનું કારણ છે, એક દુઃખનું કારણ છે. ત્યાં આપણે ચર્ચામાં એ ખાસ વાત લઈએ છીએ. કોઈ પરિણામની વાત ચાલે તો પૂછે કે રસનું શું છે, રસ બતાવો. રસ કેવો હતો, કેવો હતો, કેવડો હતો, રસની વાત કરો. રસને અભિપ્રાયને કારણ કાર્ય સંબંધ હોવાથી બીજો વધારે ખોલવા માટે અભિપ્રાયનો પ્રશ્ન પૂછીએ છીએ. અહીં અભિપ્રાય શું હતો? કેમ કે પરિણામનું રસ છે એમાં બધી શક્તિ છે પરિણામ, અને એ ઘણું કામ કરે, શક્તિ કામ કરે છે. સીધો દાખલો લઈએ કે તમને મગની દાળનો શેરો ભાવે છે, હલવો, એ તમારો અભિપ્રાય છે. હવે તમે જમવા ગયા, એમાં કોઈ બહુ હોશિયાર એના સ્પેશિયાલિસ્ટ રસોઈયાએ બનાવ્યો છે, મગની દાળનો શેરો બનાવ્યો, અંદર કેસર બેસર અને પિસ્તા બિસ્તા નાખીને શું ટીપટોપ બનાવ્યો, એ ભાણામાં આવે જે ખાવ તો પછી એ પહેલાં બ્રશ શરૂ થઈ જાય. જુઓ એ ભગવાન, તમને ખબર નથી કે મેનુ શું છે, પણ આઈટમ પીરસતા પીરસતા આવે તમારા ભાણા માટે. તમે ઓછું તો જો કરે, આ તો મગની દાળનો શેરો છે. જોતા ને જ રસ પડે, અને એમાં પછી તમે પેલો ગોળીઓ લ્યો અને તમને એમ લાગે કે આ તો સુપર ક્વોલિટી બની છે. આવું તો આપણે કોઈ દી ખાધો નતો. એ વખતે કેટલો રસ પડે, જાણે આત્મા જ ઓગળી જતો હોય અંદર. હે છે કે નહીં અભિપ્રાયને રસ સાથે કારણ કાર્ય સંબંધ છે કે નહીં? છે જ તે. અભિપ્રાયપૂર્વક અભિપ્રાય અનુસાર પદાર્થનો સંયોગ થાય તો રસ એવો પડે કે જીવ એને રોકી શકે નહીં એવો પડે. અભિપ્રાયને સમજવા પડે. પાંચ પ્રકારના મુખ્ય અભિપ્રાયો છે. પિતાપણાનો અભિપ્રાય એને એકત્વ બુદ્ધિ કહે છે, કર્તાપણાનો અભિપ્રાય એને કર્તા બુદ્ધિ કહે છે, સુખનો અભિપ્રાય એને સુખ બુદ્ધિ કહે છે, આધારના અભિપ્રાયને આધાર બુદ્ધિ કહે છે, અને ભોગવવાના અભિપ્રાયને ભોગતા બુદ્ધિ કહે છે. આ પાંચ પ્રકારના અભિપ્રાયને પોતાના પરિણમનને સ્પર્શીને સમજવા જોઈએ અને એને મોળા પાડવા જોઈએ. સુખ બુદ્ધિ આધાર, ક્યાંક આધાર બુદ્ધિ છે, ક્યાંક સુખ બુદ્ધિ છે. આધાર બુદ્ધિ આવવાનું કારણ પણ સુખ બુદ્ધિ છે. મુખ્ય તો આકર્ષણ સુખ નું છે, પ્રયોજન સુખ નું છે. પ્રયોજન દુઃખ ન હોય અને સુખ થાવ, દુઃખ ન થાવ અને સુખ થાવ, એટલું જ પ્રયોજન છે પ્રાણી માત્ર ને, કોઈ એમાં બાકી નથી. એટલા માટે એટલે એમ કીધું ભાઈ, હમણાં છાસ રોટલી ખાતા હતા, ઘણા દિવસથી શાક નહોતું ખાધું, આજે થોડુંક શાક ખાવાનું બન્યું છે. એવી આજે એક ભૂલ થઈ છે કે શાક ખાવાનું મન થઈ ગયું અને શાક ખાધું. ઓકે, આકુલતા દેખાણી કે નહીં પહેલો પ્રશ્ન એ કરવામાં આવે. આકુલતા નહોતી દેખાણી એ વખતે, પાછળથી ખ્યાલમાં આવ્યું કે આકુલતા થઈ કે ન થઈ, જરાક વિચાર કરીએ કરવા માંડ્યા. કેમ ન દેખાણે? રસ પીળ્યો એટલે કે છાશ કરતા શાક સારું, અને શાક આવ્યું અને શાક ખાધું. રસ પડે તો આકુલતા ક્યાંથી દેખાય? આકુલતા હોય તો ન દેખાય. રસ પીડ્યો એ રસ પકડવો જોઈએ, અને રસ પીડ્યો એ કયા અભિપ્રાય થી પીડ્યો એ પણ પકડવો જોઈએ. ફેરફાર ત્યાં સુધી કરવો જોઈએ, થવો જોઈએ, અભિપ્રાયમાં ફેરફાર થવો જોઈએ.
ખાવાનો રસ જે હોય એ તો ભાવ આપવાના કારણે હોય, એમાં અભિપ્રાય કઈ
કોઈને કોઈ વસ્તુ, કોઈ કોઈને વસ્તુ વધારે ભાવતી હોય એવો અભિપ્રાય હોય છે. જ્યાં રસ પડે છે ને ત્યારે એ ચીજ મને ભાવે છે એવો અભિપ્રાય હોય છે, બીજું કાંઈ નથી. બધાને કે એ ચીજ નથી ભાવતી હોતી, પણ વ્યક્તિગત રીતે પોતાનો અભિપ્રાય હોય છે કે આ ચીજ મને ભાવે છે, મને ભીંડાનું શાક ભાવે છે, મને ઢોકળું ભાવે છે, મને ફલાણું ભાવે છે, શું એવું હોય છે. અભિપ્રાય તોડવા માટે જ આખી મુમુક્ષુતા આરોહણ ક્રમ ની યોજના છે. બેસ્ટ એન્ડ પરફેક્ટ સ્કીમ આ, ફોલોઅપ કરવું એ આપણું કામ છે. આત્માને આત્મશાંતિ પ્રાપ્ત કરવાનો પણ તીવ્ર ભાવ જોઈએ, અથવા તીવ્ર રસ વાળો ભાવ જોઈએ, તો આ કામ થાય. નહીતર શું છે કે બીજા ઊંધા રસ બહુ જોરદાર પડ્યા છે, એટલે પછી કેવી રીતે કામ થાય? ન થાય એ સ્વાભાવિક છે. બીજા જે ઊંધા રસ પડ્યા છે એવી રીતે જયારે રસ લેવામાં આવે છે ત્યારે ધ્યાન પોતે દેતો નથી કે હું સવળો થવામાં મને તકલીફ પડશે, નુકસાનની ગંભીરતા ભાસતી નથી. ઝેર ખાય ત્યારે અમૃત જેવું લાગે, ઝેર દેખાય નહીં. ઝેર ખાય ત્યારે ઝેર દેખાય નહીં, તો પછી કેવી રીતે ઝેર ખાતા? જે રસ લઈને ઝેર ખાય, અથવા એ રસ લે છે એ ઝેર ખાય છે. આપણે દીકરા દીકરીમાં રસ લઈએ, સંયોગમાં રસ લઈએ, એટલો રસ લઈએ એટલું ઝેર ખાઈએ છીએ. એટલા આત્મ આત્મરસથી જ્ઞાન રસથી દૂર જઈએ છીએ, અને એ વસ્તુ આપણી જાગૃતિ નથી એ વાતમાં. એમાં આપણી જાગૃતિ નથી, એટલે એ મોડો પડતો નથી અને આપણે આરોહણ ક્રમમાં પ્રવેશ થતો નથી. દર્શનનો મોડો પડતો નથી અને મુમુક્ષુતા આરોહણ ક્રમમાં આપણો પ્રવેશ થતો નથી, ક્રમ પ્રવેશ થતો નથી, તો અભિપ્રાયો તૂટતા નથી. આત્માના ગુણોનું અંદરો અંદર ઓટોમાઇઝેશન છે, એટલે કેટલુંક આપોઆપ જ થાય છે. શરૂઆત સરખી થવી જોઈએ, પાયો સરખો નાખો એટલે સંતર આપોઆપ થવા માંડે. કેમ કે આત્મા પોતે પરિણમનશીલ પદાર્થ છે, પરિણિમા જ કરે છે ક્ષણે ક્ષણે, એનું ચણતર ચાલુ જ છે. ઊંધું કે અવળું, ઊંધું કે અવળું, તો ચણતર ચાલુ જ છે.
દ્રષ્ટિ અભિપ્રાયને ટાળવાનો પ્રયત્ન કરવા કરતા સન્મુખ વળવાનો પ્રયત્ન કરવો,
તે પણ સન્મુખ તો અભિપ્રાય ઊંધો તો એમનો ઊભો એને ક્યાંથી સન્મુખ થાય? ખબર નથી એટલે પુસ્તકો વાંચી, શાસ્ત્રો વાંચી, વ્યાખ્યાનો સાંભળી અને મૂંઝાય છે કરવું શું, ક્યાંથી શરૂ કરવો, એ મૂંઝાય છે.
અભિપ્રાય
નો આર્ટિકલ છે, સુવિધિ નો આર્ટિકલ છે, પછી હમણાં આ પુસ્તક જે બહાર પડશે પરિભ્રમણ ના પ્રત્યાખ્યાન, આ માત્રમાં છપાઈ જશે, છપાઈ ગયું હશે તો માઇન્ડિંગ ચાલતું હશે. એની અંદર સ્ટાર્ટિંગ કેવી રીતે થાય છે, કેવી મૂંઝવણ થાય, કેવી ચિંતા ઊભી થાય, કેવી વેદના ઊભી થાય, ત્યારે શરૂઆત થાય, બધો વિષય લીધો છે. 86, 195, 128, 263ના દોહરા 20 વિસ્તારથી વિષય ચાલ્યો છે. અને પાછળ આ પ્રયોજન સિદ્ધિ, દર્શનમો કયા સ્તરે કેવી રીતે વધે ને કેવી રીતે ઘટે, આખી પ્રયોજન સિદ્ધિનો આર્ટિકલ એ પાછળ લઈ લીધો છે બાઇન્ડિંગ. એવી રીતે આખું પુસ્તક તૈયાર થાય છે. વિષય તો સ્પષ્ટ છે, પોતાને મૂંઝવણ થવી જોઈએ. મૂંઝવણ થાય, ચિંતા થાય, ગભરાટ થાય, એ બધું થાય તો પછી ઓટોમેટિક જ આગળ ચાલે. ચાલ્યા વગર રહીએ જ નહીં એવું યથાર્થતામાં બને છે હંમેશા. જો અહીંયા પણ એ વાત કરી કે જેને આવો દેહ ને આત્મા ભિન્ન છે એવું જ્ઞાન મળ્યું, તો કયો એવો જીવ હોય કે એને એ જ્ઞાનની પ્રાપ્તિ ન થાય, કે જે જ્ઞાન આત્મરસથી, જ્ઞાન રસથી, નિજ રસથી ખેંચાઈને આત્મામાં એક ન થાય. ઓટોમેટિક ખેંચાય છે એમ કીધું, એ જ્ઞાન થાય ત્યારે ઓટોમેટિક એનું ખેંચાણ ઊભું થાય છે. કેમ કે અનંત સુખધામ અંદર જોયું છે, સુખધામનું ખેંચાણ કોને ન હોય? અત્યારે સુખનું જ ખેંચાણ છે ને, સુખને કારણે જ ખેંચાણ છે ને, નહીતર ખેંચાણ ક્યાં રહે છે? એટલે શું કે છે કે જ્ઞાન પોતાના સ્વરસથી પોતે પોતાનું સ્વરૂપ જાણે. જ્ઞાન પોતાનું સ્વરૂપ જાણે એમ નહીં, સરસ વાત લખે છે, જ્ઞાન સ્વરસથી પોતે પોતાનું સ્વરૂપ જાણે ત્યારે અવશ્ય તે જ્ઞાન પોતાના આત્માને પરથી ભિન્ન જ જણાવે છે. જ્ઞાન રસમાં જ્ઞાન નું સ્વસંવેદન છે અને એ જ્ઞાન નું સ્વસંવેદન ભિન્ન પડીને અનુભવ ગોચર થાય છે, ભિન્ન રૂપે અનુભવ ગોચર થાય છે એમ કહેવા માંગે છે. અહીં કોઈ દીર્ઘ સંસારી જ હોય તો તેની કાંઈ વાત નથી, એટલે સાંભળ્યા પછી પણ અસર ન થતી હોય તો એ દીર્ઘ સંસારી છે, અને સાંભળતા કાંઈ અંશે જે અંશે પણ અસર થાય એ જીવ દીર્ઘ સંસારી નથી. એટલે સાંભળીને જેને અસર થાય છે એવા જીવની વાત લીધી છે, સાંભળી સાંભળીને રીઢો થઈ ગયો છે એની વાત નથી લીધી. આ પ્રમાણે અપ્રતિબુદ્ધ એટલે અજ્ઞાની જે એમ કહ્યું હતું કે અમારો તો એ નિશ્ચય છે કે દેહ તે જ આત્મા છે, એવો અમને નિશ્ચય છે, કેમ કે શરીરમાં કાંઈક થાય ત્યારે અમને કાંઈક થયું આવો અમને અનુભવ ચાલે ચાર વર્તે છે, માટે શરીર તે જ આત્મા છે એવું અમને ખરેખર લાગે છે એનું નિરાકરણ કર્યું. બધાને એવું લાગે છે ખરું, પણ એ બધાને જેને લાગે છે બધાને ભૂલ છે એમ કહેવું. શરીરમાં કાંઈક થતાં મને કાંઈક થાય છે, એમાં શરીરની વેદનામાં મને વેદના થાય છે, શરીરની સાતાએ મને સાતા ઉપજે છે, એ દેહને આત્માને એકતાની ભૂલ તો બધા કરે છે, એ મોટી ભૂલ છે.
શરીરને વેદના થવી એનું એકતા પણ છે,
ખાસ મને વેદના થવી એવો અનુભવ થવો તે, અને દુઃખ એનું જ છે, વેદનાનું દુઃખ નથી, વેદના મને થાય છે એનું દુઃખ છે, કેમ કે એમાં એને ઉપાધિ લીધી વેદનાની. કોઈ મરી જાય એનું દુઃખ નથી થતું, મારો ફલાણો ગયો એનું દુઃખ છે. મરી જાય એનું દુઃખ થતું હોય તો પાર વગરના બધા દુઃખી થયા કરે, કારણ કે એ તો ક્ષણે ક્ષણે હજારો મરે છે, જીવ જીવાત કેટલી મરે છે, જીવ જીવાત કેટલી મરે છે, મરણ નથી કાંઈ, હા થાય છે કાંઈ દુઃખ ત્યાં આપણા કાકા દાદા નથી ગયા, બીજે જીવ જીવાત છે એમાં આપણા કોઈ હગાવાલા નથી, હગાવાલા વગર કોઈ છે જ નહીં, ત્યાં અનંત થઈ ગયા એની અંદર, આપણે તો અનંત ભવમાં આનંદ થઈ ગયા ને, હે બધા છે એની અંદર, પણ અત્યારે સંબંધ નથી, ઉદય નથી એટલે કઈ લાગતું નથી, સંબંધ નથી ને ઉદય નથી એટલે લાગતું નથી. અત્યારે ઉદય વાળો સંબંધ છે, કેવો સંબંધ છે, ઉદય વાળો સંબંધ છે, કઈક થાય ત્યારે અહીંયા થવા માંડે, ત્યાં કઈક થાય એટલે અહીંયા થવા માંડે. એવું છે, જોક છે. એક માણસે મકાન બનાવ્યું, મજાનું સરસ નવું મકાન બનાવ્યું, જરૂરત કરતા જરા મોટું બનાવ્યું એટલે અમુક ભાગ ભાડે આવ્યો, આવું થઈ જાય ભાડે આપ્યો ત્યારે ઓલાને એમ કીધું કે ભાઈ આ નવું જ મકાન બનાવ્યું છે જરા હાચવીને રહેજો, એમ તો મારી લાગણી દુભાશે, એને મકાન ઉપર મમત્વ બહુ હતું, તમે હાચવીને જરા કાંઈ જોયો તો જરા સાચું મકાનને સાચવજો તમે, એ તો મારી લાગણી દુભાશે. ભગવાન એક દિવસ એમ કે આપણું આ કપડાં ટીંગાડવાની ખીલી જાણે ક્યાંય નાખી નથી, ખીતી નથી કરી, એટલે એક બી મોટો દોરી એ બંધાય ને ખીલો થાય ને બધું એમ બે આમાં આમાં બે ખીલા નાખ્યા હોય ને કે દોરી બાંધી તો બધા ઘણા કપડાં ટીંગાઈ જાય, હરખાઈનો ખીલો લઈને ધડાધડ માંડ્યો દિવાલમાં ખોડવા, ઢોળો દોડીને નીચે આવ્યો, ઉપર કે નીચે જ્યાં થયું દોડીને આવ્યો ત્યાં, હું કરીશ તો ખીલો મારું છું વૈશાખ ના ખીલો મારતો નહીં, તાર ખીલો મારવો મારા માથામાં માર, મકાન ને ખીલો માર મારતો કેમ? અરે કે મારો મારો જીવ કપાય છે કે ખીલો મારમાં કોઈ રીતે મારું મકાન કમજોર થઈ જશે આખું, હું આવી રીતે જોરથી અથોડા મારે છો કે દિવાલ ઉપર ખીલો મારતો, મારું મકાન આખું ખરાબ થઈ જશે. તારે ખીલો મારવા તો મને એકાદ મારી દે, પણ ત્યાં મારતો નહીં. એ મકાન જ એનો આત્મા છે. શું છે? મકાન જ આત્મા છે. એવી રીતે છોકરા હોય અને સાચવે નથી સાચવતા છોકરાઓને છોકરીઓને, કે એને કાંઈક થાય એટલે પોતાને કાંઈક થાય, એ જ એનો આત્મા થઈ ગયો. ત્યાં તો શરીર તો એથી નજીક છે, એમાં તો કાંઈક થાય ત્યારે થાય જ ને. એટલે એમ કહ્યું ભાઈ, અમને તો એવું ખરેખર લાગે છે કે દેહ છે તે જ આત્મા છે, તો એનું અહીંયા નિરાકરણ કર્યું. આટલી વિસ્તારથી વાત કરીને, તીર્થંકરની સ્તુતિને એની ચર્ચા કરીને એમ નક્કી કર્યું કે દેહ તે આત્મા નથી. આ રીતે આ અજ્ઞાની જીવ અનાદિ મોહના સંતાનથી નિરૂપણ કરવામાં આવેલું જે આત્મા અને શરીરનું એકપણું, તે એકપણાના સંસ્કારથી અત્યંત અપ્રતિબુદ્ધ હતો, અત્યંત અજ્ઞાની હતો, તે હવે તત્વજ્ઞાન સ્વરૂપ જ્યોતિનો પ્રગટ ઉદય થવાથી, એટલે કે જ્ઞાન જ્યોતિનો ઉદય થવાથી, અને નેત્રના વિકારીની માફક, એટલે કે જેમ કોઈ પુરુષને નેત્રમાં વિકાર હતો એટલે રોગ, વિકાર એટલે રોગ, ત્યાં વર્ણાદિક અન્યથા દેખાતા હતા, જેમ કે આંખમાં પેલો પીળોના રોગ થાય છે, જોન્ડિસ થાય ત્યારે બધું પીળું પીળું દેખાય, સફેદ હોય પણ પીળું દેખાય, અને જ્યારે રોગ મીટ્યો ત્યારે જેવા હતું તેવું જ દેખાવા લાગ્યું, તેમ પડલ સમાન આવરણ કર્મ સારી રીતે ઉઘડી જવાથી અને જ્ઞાન જ્યોતિ પ્રગટ થવાથી જે પ્રતિબુદ્ધ એટલે જ્ઞાની થયો અને સાક્ષાત દ્રષ્ટા એવા પોતાને પોતાથી જાણીને પોતાનું સ્વરૂપનું શ્રદ્ધાન કરીને જેવો છે આત્મા એવો જ અનુભવ કર્યો, એવું જ શ્રદ્ધાન કર્યું અને તેનું જ આચરણ કરવાનો ઈચ્છુક થયો કે હવે મારે મારો સ્વરૂપ જાણવું છે, શ્રદ્ધવું છે, એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર મારે પ્રગટ કરવા છે. એવી જેની જિજ્ઞાસા અથવા ભાવના થઈ છે એ એવો ઈચ્છક થયો થકો પૂછે છે, ભાવનામાં આવીને હવે પૂછે છે. એટલે પ્રશ્ન કુતૂહલથી નહીં કરવાનો, પ્રશ્ન પોતાનો પોતાને ઉપદેશ ગ્રહણ કરવાની ભાવનાથી થવો જોઈએ એવું કહેવામાં છે. કે આ આત્મારામને અન્ય દ્રવ્યોનું ત્યાગવું તે શું છે? બીજા પદાર્થનો ત્યાગ કરે છે, પ્રત્યાખ્યાન લે છે, એનું તાત્વિક સ્વરૂપ શું છે એ તો કયો? તેને આચાર્ય આ પ્રમાણે કહે છે, એમ કરીને 34મી ગાથામાં પ્રત્યાખ્યાનનું સ્વરૂપ બતાવશે કે ખરેખર જૈન સંપ્રદાયમાં પ્રત્યાખ્યાન કોને કહેવાય, પ્રત્યાખ્યાન એટલે શું, એ હવે 34મી ગાથામાં વાત કરશે. અહીં સુધી રાખીને.
Bye.